હનુમાન જી અશોક વાટિકામાં પ્રવેશ કરી આસોપાલવના વૃક્ષની ઉપર છુપાઈને બેઠા છે, જ્યાં નીચે માતાજી સૌમ્ય શાંત અને તપસ્વીની નાવેશમાં બેઠેલા છે. હનુમાનજીએ વૃક્ષની ઓથમાં સંતાઈને વિચાર કરવા લાગ્યા કે આ બધા રક્ષકો છે, ચારે બાજુ ચોકી પહેરો ભરાયેલો છે, અત્યારે અજવાળું સાંજનો સમય છે, હવે કરવું શું? આટલા નજીક તો આવી ગયા છે, હવે સંદેશો આપવો કેમનો? જે છેલ્લી પળો અને અંતિમ ક્ષણો કહેવાય એની અંદર વધારેમાં વધારે સંઘર્ષ હોય, વધારેમાં વધારે એની અંદર અડચણો હોય, વિક્ષેપો હોય, એટલે માતાજી વૃક્ષ નીચે છે અને હનુમાનજી વૃક્ષની ઉપર છે, આટલું જ અંતર છે. હવે કરવું શું? ખરો સમય અને ખરું કાર્ય આ અંતિમ ક્ષણનું છે, કેવી રીતે પાર પડે એમ વિચારવા
લાગ્યા.
એમાં હનુમાનજી ત્યાં હાજર છે ને, એમાં અધુરામ પર રાવણ પાછો આવી ચડ્યો, એટલે વધારે સંભાળવું પડે. દુશ્મનની હદમાં પ્રવેશ કર્યા પછી દુશ્મન સામો આવીને ઉભો રહે એટલે બહુ જ સચેત અને સતર્ક રહેવું પડે. અહીંયા આગળ પણ હનુમાનજી તો આ બધું કાર્ય દૂત કાર્ય લઈને આવ્યા છે અને એમાં રાવણ સામો ભટકાયો છે. સદધન થઈને અનેક સ્ત્રીઓ જે પોતાની હતી બધાને સાથે લઈને ત્યાં આગળ આવ્યો. સમજણ પૂર્વક ને ભય બતાવીને નહીતર જુદા પાડી દઈને એટલે સુધી બતાવે છે કે જો તારા રામ હવે તને મળવાના નથી, હું જીતી લઈને આવ્યો છું અને તારે જવું હોય તો જોઈ લે, એમ કરીને રાક્ષસી ને માયાવી બનાવતી રામનું મોઢું એક માથું એક થાળની અંદર લાવીને ઉઘાડીને બતાવે છે. એટલે ભય અને ભેદ પણ બતાવી દીધો, લાલચ પણ આપી, સત્તા આપીશ, આમ કરીશ, એમ અનેક ચારે પ્રકારે શામ દામ દંડ ભેદ બધી રીતે સીતાને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. રાવણ કહે છે, હે સયાની, હે શાણી, સાંભળ, અમારી જેટલી બધી રાણીઓ છે ને બધામાં સર્વોપરી મંદોદરી જે છે તે બધા જ હું બધાને તારી દાસી બનાવી દઈશ, એ હું પ્રતિજ્ઞા કરું છું. બસ એક જ વાર તું મારા તરફ દ્રષ્ટિ કર, એટલે સીતાજીએ પણ એક તખલાની આડાશ કરી. આડાશ કરવી પડે ને, એમ તખલાની આડાશ કરી અને બોલ, સીતાજી સામે તો જોતા જ નથી પણ તખલાને સામે રાખી તૃણ ધરી ઓર, અને એ તખલાને કહે છે, કારણ રાવણને કહે છે તું તો મારા રામ અગાડી અને મારી આગળ તો આ તખલા જેવું છું, તણખલા જેવું છું, તો કોઈ વસાત નથી તારી, એટલે તું ન ધરી ઓ. જેમ સાસુ પહેલાના જમાનામાં બહુને કંઈ કેવું હોય તો ડોબાને ભેંસને પીપે એને ગાળો ભરે એટલે સમજે ઘાવું વહુ પર અકરે, એમ અહીંયા આગાડી રાવણ ને જે કઈ કેવું છે એ કહેવાની તૃણ ધરી ઓ નજર સમક્ષ તખલાને રાખી અને કહેવા માંડ્યું છે. અને પોતાના પરમ સ્નેહી એવા અવધપતિને મનોમન સ્મરણ કરીને કહેવા લાગ્યા છે, અરે દસ માથાળા સાંભળ, એક આગિયો પ્રકાશી ઉઠે ચોમાસાની અંદર, ઉડતા આગિયા એક આગિયો પ્રકાશે એટલે એનાથી કઈ
હું નલીની કરાઈની કાતા
કઈ પોયડા કે કમળ ખીલી શકે ખરા? આજ્ઞા ઉપર ઉડતો હોય અને નાના તળાવની અંદર કમળ હોય પોયણું હોય તો શું એના પ્રકારથી એના ઉગવાથી ખીલી શકે? તો તું તો આજ્ઞા જેવો છો. જુગનું જો હોતા હિન્દીમાં એને જુગનું કહે. તો આમ કહીને સમજીને આમ સમજ આમ મનોમન કહેતી જાનકીજી ભગવાન ના બાણ નો તને અનુભવ નથી? મારી તો લઈ આવ્યો છે તારા બધા ઘણા બધા જાતિ ભજો પણ બધા સ્વાદ ચાખી આવ્યા છે, કોઈ બાકી નથી. તને ખબર નથી ભગવાન ના બાણ નો સ્વાદ કેવો છે? અરે મૂરખ, જો એક ક્ષત્રાણી છે, ક્ષત્રિયાણી છે, રાજા વિદેહ ની પુત્રી છે, એટલે કઈ રાવણ છે દિવેવા નથી. રાવણ ના રાજની અંદર રાવણ ની સમક્ષ રાવણ ની સન્મુખ એને ગાળો ભાડે છે. દોષ સત ખલ મૂરખ આમ કહીને શું મને એકાંતમાં એકલી હતી, અજાણી હતી, અને ત્યાંથી મને હરિયાણી છે. અધમ નિર્લજ્જ તને જરા શરમ નથી આવતી? રાવણે જોયું આ તો સ્ત્રી જેવી સ્ત્રી છે અને મને પોતાને આજ્ઞા જેવો કહી નાખ્યો. એક તલખાની બરાબર મને મારી ગણતરી કરી નાખી, હિંમત કરી નાખી. અને મેં જેની સાથે દુશ્મનાવટ કરી, જે મારો દુશ્મન છે એ શું મારા કરતા આટલો મોટો પ્રકાશિત હોય છે? સૂર્ય જેટલો પ્રકાશિત. મારી કોઈ ગણતરી નહીં. અંધારામાં આજ્ઞો એનું અજવાળું કેટલું અને આયુષ્ય કેટલું? આજ્ઞો જોયો છે, એક ઈયળ હોય, નાની સરખી ઈયળ હોય, અને એનું પાછલું પૂછડું છે ને એમાં પાણી જેવું ભરેલું હોય, એટલે આ બીજો પ્રકાશ પડે ને એટલે એ પ્રકાશ ચમકારો મારે. હવે પરજીવી છે, એનો પોતાનો પ્રકાશ ઉકે તે તો છે જ નહીં. એ આજ્ઞો એના બીજા કોઈ અજવાળાનો એની અંદર થોડી પણ અસર થાય ને એટલે ચમકે ને પ્રકાશ આપે. જેમ ચંદ્રમાં સૂર્યનો પ્રકાશ પડે છે એટલે ચંદ્ર ચમકે પ્રકાશ આપે છે, એવી રીતે આ આજ્ઞાને કંઈક થોડો પણ પ્રકાશ મળી જાય એનાથી પેલો ચમકે. એટલે પોતાની જાતને બહુ મોટો માન લાગે, હું કેવો આકાશની અંદર ઉડું છું, સૂર્યની માફક હું ચમકું છું, પ્રકાશ આપું છું. પણ એવા ઈયળ સમાન, એક કીડા સમાન રાવણને ગણ્યા પછીથી રાવણને એમ તો મને આવું હાવ ગણી નાખ્યો. અને રામ એટલે પ્રચંડ ભાનુ સૂર્યપ્રકાશ જેવા, અને એનાથી આ અપમાન સહન ના થયું. અને તે પણ સ્ત્રી કહી જાય કે મેં એની આગળ બધું સમર્પણ કરવાની વાત કરી છતાંય મારી જોડે આવી રીતે વર્તન કરે છે, આવો વ્યવહાર? એટલે પછી તો રાવણે પોતાનું પોત પ્રકાશ્યું. અત્યાર સુધી તો સૌમ્ય ભાષા હતી, પણ પછી એની ક્રોધ વાળી આક્રોશ વાળી પરુષ વચન આમ વચન એક પછી એક મોઢામાંથી નીકળવા માંડ્યા સીતાજી માટે, માતાજી માટે. અને તરત જ તલવાર આવતી એટલે તલવાર અપમાન સહન ના થાય. માણસ પરાક્રમી હોય, ખૂબ બળવાન હોય ને એટલે, અને તેમાં સ્ત્રી અપમાન કરતી હોય, ઉપાડી લાવ્યો છે છતાંય પોતાનું અપમાન કર્યું છે એટલે એકદમ તલવાર ખેંચી નાખી છે. ખૂબ જ આવેશમાં આવીને ખૂબ જ ગુસ્સે થઈને કંઈક બકવાસ કરવા માંડ્યો.